એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એક્સ્ટ્રા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જે મને લાગે છે કે આપણી આસપાસની દુનિયાને જોવાની સમજવાની રીતને ખરેખર પડકારે છે. એક એવું પુસ્તક જે રોજબરોજની સામાન્ય લાગતી વસ્તુઓ પાછળ છુપાયેલા સંદેશાઓને, મતલબ કે ઉકેલવાની ચાવી આપે છે.
બિલકુલ. આજે આપણે રોલા બાર્થ, એક ખૂબ જ જાણીતા ફ્રેન્ચ વિચારક, એમના પ્રભાવશાળી પુસ્તક મિથોલોજીઝ વિશે થોડી ઊંડી વાત કરીશું. ગુજરાતીમાં કદાચ આપણે તેને આધુનિક દંતકથાઓનું વિચ્છેદન એવું કહી શકીએ.
મિથોલોજીઝ. હા
હા. આ પુસ્તક ખબર છે આપણને શીખવે છે કે સમાજમાં જે વાતો આપણને સાવ સહજ કે કુદરતી લાગે છે તે ઘણીવાર કેવી રીતે ઘડવામાં આવેલી હોય છે.
અને આજનો સમય જુઓ, સતત જાહેરાતો, સોશિયલ મીડિયા, ન્યૂઝ, વેબ સિરીઝ, અરે બાપરે, માહિતી અને તસવીરોનો સતત મારો ચાલે છે.
સાચી વાત છે.
આ બધાની વચ્ચે કયો સંદેશ સાચો છે, કયો આપણને કોઈ ચોક્કસ દિશામાં વિચારવા મજબૂર કરે છે, તે સમજવું હવે ખૂબ જરૂરી બની ગયું છે. એટલે મને લાગે છે કે આ બાર્થનું આ પુસ્તક આજે પણ એટલું જ, કદાચ વધુ પ્રસ્તુત છે, ખરું ને?
ચોક્કસપણે. એ આપણને એક વિવેચનાત્મક દૃષ્ટિ આપે છે, એક નજર આપે છે, જેનાથી આપણે આ સાંસ્કૃતિક સંદેશાઓની પાછળ શું છે, કઈ વિચારધારાઓ છે એ ઓળખી શકીએ. એ સમજવામાં મદદ કરે છે કે આપણી માન્યતાઓ ખરેખર કેટલી આપણી પોતાની છે.
તો આટલો રસપ્રદ વિચાર આપનાર લેખક રોલા બાર્થ, એમના વિશે થોડું જાણીએ. કોણ હતા તેઓ અને એમની કઈ વાત એવી હતી જે તેમને આ વિષય પર લખવા માટે આટલા ખાસ બનાવે છે?
રોલા બાર્થ 1915-1980 વીસમી સદીના ફ્રાન્સના ખૂબ જ મહત્વના વિચારકોમાંના એક. તેઓ મૂળ તો સાહિત્યિક સિદ્ધાંતકાર હતા અને ખાસ કરીને સંકેત વિજ્ઞાન.
સંકેત વિજ્ઞાન એટલે પેલું સેમિયોટિક્સ?
હા, સેમિયોટિક્સ એટલે કે ચિહ્નો અને પ્રતીકો કેવી રીતે અર્થ પેદા કરે છે તેનો અભ્યાસ. એના તેઓ નિષ્ણાત ગણાતા હતા.
પણ સંકેત વિજ્ઞાન તો સામાન્ય રીતે ભાષા અને સાહિત્ય પૂરતું હોય ને? બાર્થે તેને રોજિંદા જીવન સાથે કેવી રીતે જોડી દીધો એ થોડું સમજાવો ને.
અને એ જ તો એમની ખરી ખૂબી છે. એમણે શું કર્યું કે સંકેત વિજ્ઞાનના સિદ્ધાંતોને ફક્ત પુસ્તકો કે ભાષાની ચાર દિવાલોમાંથી બહાર કાઢ્યા અને આપણી આસપાસની રોજબરોજની દુનિયા પર લાગુ કર્યા.
અચ્છા.
એમણે જોયું કે વાઇનની બોટલ હોય કે કુશ્તીનો ખેલ ચાલતો હોય કે પછી નવી આવેલી કાર હોય, બાળકોના રમકડા હોય, અરે મેગેઝિનનું કવર પેજ સુધા, આ બધું જ કંઈક ને કંઈક કહી રહ્યું છે. એમાં ઊંડા સાંસ્કૃતિક અર્થો છુપાયેલા છે.
ઓહ, એટલે એમ કહી શકાય કે તેઓ એક જાતના સાંસ્કૃતિક જાસૂસ જેવા હતા જે સામાન્ય દેખાતી વસ્તુઓ પાછળના છુપા કોડ, એના અર્થ ઉકેલતા હતા.
બરાબર, એકદમ બરાબર. તેઓ વસ્તુઓ જેવી દેખાય છે તેને બસ એમ જ સ્વીકારી નહોતા લેતા, એ પૂછતા હતા આનું ખરો અર્થ શું છે, આનાથી કોને ફાયદો થાય છે, આ કઈ વિચારસરણીને, કઈ આઈડિયોલોજીને પ્રોત્સાહન આપે છે. એમની આ જ સૂક્ષ્મ દ્રષ્ટિ અને પેલું ઊંડું સૈદ્ધાંતિક જ્ઞાન, આ બંનેનું મિશ્રણ જ તેમને આધુનિક દંતકથાઓના વિશ્લેષણ માટે અજોડ બનાવે છે.
તો હવે સીધા પુસ્તક પર આવીએ. આ મિથોલોજીસ, આધુનિક દંતકથાઓ, આનો મુખ્ય વિચાર શું છે અને અહીં દંતકથા એટલે શું સમજવાનું? આપણે જે પેલી જૂની વાર્તાઓ સમજીએ છીએ એ?
ના ના, એ બહુ મહત્વનો પ્રશ્ન છે. અહીં બાર્થ જ્યારે દંતકથા, મિથ શબ્દ વાપરે છે ત્યારે એનો અર્થ પેલી પ્રાચીન કથાઓ કે દેવી દેવતાઓની વાર્તાઓ નથી.
અચ્છા.
એમના મતે આધુનિક દંતકથા એટલે એવા વિચારો, એવી માન્યતાઓ, એવા મૂલ્યોનો સમૂહ જે આપણા સમાજમાં એટલા બધા વ્યાપક અને સહજ બની ગયા છે કે તે આપણને કુદરતી લાગે, શાશ્વત લાગે, જાણે કે એ તો હંમેશાથી આમ જ હતું.
એટલે કે જે બાબતો આપણને કોમન સેન્સ લાગે છે, જેના પર આપણે ભાગ્યે જ કોઈ સવાલ ઉઠાવીએ છીએ, તે ખરેખર એક દંતકથા હોઈ શકે છે એમ.
હા, બહ. બાર્થ કહે છે કે આ દંતકથાઓ મોટા ભાગે કોના વિચારો રજૂ કરે છે? તો કે સમાજના પ્રભાવશાળી વર્ગના, જેને તેઓ બુર્જુઆ કહે છે, એટલે કે મધ્યમ અને ઉચ્ચ વર્ગ, એમના વિચારોને, એમના હિતોને.
ઓ,
પણ કમાલ એ છે કે તે આ વિચારોને એવી રીતે રેલ્યુ કરે છે જાણે તે કોઈ એક વર્ગના ના હોય પણ સમગ્ર માનવજાતિના સાર્વત્રિક મૂલ્યો હોય, યુનિવર્સલ વેલ્યુઝ.
આ તો બહુ જ રસપ્રદ વાત છે. એટલે કે કોઈ ચોક્કસ વિચારધારાને, આઈડિયોલોજીને સહેજ જ્ઞાન બનાવી દેવાની આખી પ્રક્રિયા છે આ તો.
બરાબર. આ દંતકથાઓ શું કરે છે? વસ્તુઓ અને વિચારોને એમના મૂળ ઐતિહાસિક, સામાજિક, રાજકીય સંદર્ભમાંથી બહાર કાઢી લે છે, એને એકદમ સરળ, સ્વાભાવિક અને જાણે સમયથી પર હોય એવા બનાવી દે છે.
અને એનાથી થાય શું?
એનાથી એ થાય કે વર્તમાન પરિસ્થિતિ, જે પ્રભાવશાળી મૂલ્યો છે, તે જેમ છે તેમ સ્વીકાર્ય બની જાય છે. એના પર પ્રશ્નો ઉઠાવવાનું, એને બદલવાનું વિચારવાનું પણ મુશ્કેલ બની જાય.
તો પછી આ પુસ્તકનો હેતુ શું છે? એ આપણને શું શીખવવા માંગે છે?
પુસ્તકનો મુખ્ય હેતુ છે આપણને આ દંતકથાઓને ઓળખતા શીખવવાનો, તેનું વિશ્લેષણ કરતા અને હા, તેની પાછળ છુપાયેલી વિચારધારાને સમજતા શીખવવાનો. બાર્થ આપણને નિષ્ક્રિય ઉપભોક્તા બનવાને બદલે આપણી સંસ્કૃતિના સક્રિય અને વિવેચનાત્મક વાચક બનવા માટે પ્રેરે છે.
પુસ્તક બે ભાગમાં છે. પહેલા ભાગમાં રોજિંદા જીવનના ઘણા બધા ઉદાહરણો છે જેના દ્વારા દંતકથાઓનું વિશ્લેષણ કર્યું છે, અને બીજા ભાગમાં આ દંતકથાઓ કામ કઈ રીતે કરે છે એનો સિદ્ધાંત સમજાવ્યો છે.
ચાલો તો થોડું ઊંડા ઉતરીએ. પહેલા ભાગના કેટલાક ઉદાહરણો જોઈએ જે બાર્થની આ પદ્ધતિને સ્પષ્ટ કરે.
મને પેલો કુસ્તીવાળો નિબંધ બહુ જ ગમ્યો હતો. વાંચીને થયું કે અરે વાહ, આ તો સાવ જુદો જ દૃષ્ટિકોણ છે.
હા, એ તો ક્લાસિક ઉદાહરણ છે એમનું. બાર્થ કહે છે કે પ્રોફેશનલ રેસલિંગ એટલે કે કુસ્તી એ રમત ઓછી અને નાટક વધુ છે. એક ભવ્ય તમાશો છે, સ્પેક્ટેકલ.
હા, બરાબર.
એમાં કોણ જીત્યું કે હાર્યું એનું એટલું મહત્વ નથી જેટલું એ વાતનું છે કે નૈતિકતાનો, મોરેલિટીનો એકદમ સ્પષ્ટ સંદેશો કેવી રીતે રજૂ થાય છે. કુસ્તીબાજોના હાવભાવ જીવો, એમનું શરીર, એમની લડવાની રીત, બધું જ એકદમ અતિશયોક્તિભર્યું હોય.
હા, વય છે.
જેથી જોનારાઓને, દર્શકોને સહેલાઈથી સમજાઈ જાય કે કોણ સારો છે, હીરો, અને કોણ ખરાબ છે, વિલન. અને વિલનને ઘણીવાર જાણી જોઈને થોડો વિચિત્ર અથવા તો વિદેશી જેવો બતાવાય છે.
એટલે દર્શકો ત્યાં ખરેખર ખેલ જોવા નહીં પણ એક પ્રકારનો નૈતિક સંતોષ મેળવવા જાય છે કે અંતે ન્યાય થયો, સારાની જીત થઈ, એવું કંઈક.
બરાબર. એ સારા અને ખરાબ વચ્ચેના સંઘર્ષનું એકદમ સરળ બ્લેક એન્ડ વ્હાઈટ ચિત્ર રજૂ કરે છે. બાર્થ બતાવે છે કે આખી ઘટના જાણે એક પૂર્વ નિર્ધારિત સ્ક્રિપ્ટ પ્રમાણે જ ચાલતી હોય છે. એનો હેતુ વાસ્તવિક સ્પર્ધા નથી પણ લાગણીઓનો ઉભરો લાવવાનો અને નૈતિક સંદેશો પહોંચાડવાનો છે. આ રીતે કુસ્તી એ સમાજની જે નૈતિક મૂંઝવણો છે તેનું એક સરળ નાટકીય સ્વરૂપ બની જાય છે.
અને ફ્રેન્ચ વાઇન વિશે પણ કંઈક આવી જ વાત છે ને? મેં વાંચ્યું એ પ્રમાણે એ ફક્ત પીણું નથી પણ ઘણું બધું છે એમના માટે.
બિલકુલ. બાત સમજાવે છે કે ફ્રાન્સમાં વાઇન એ માત્ર દ્રાક્ષનો રસ નથી, એ તો ફ્રેન્ચ હોવાપણાનું રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક બની ગયું છે. એને ફ્રાન્સની ધરતી સાથે, ઇતિહાસ સાથે, પરંપરા સાથે જોડી દેવામાં આવ્યું છે.
અચ્છા.
એક એવું ચિત્ર ઊભું કરાયું છે કે વાઇન કામદાર અને બુદ્ધિજીવી બંનેને જોડે છે. તે પુરુષાર્થનું પ્રતીક છે.
પણ આમાં દંતકથા ક્યાં આવી એ સમજાવો.
દંતકથા અહીં એ રીતે બને છે કે આખી પ્રક્રિયામાં વાઇનના જે નકારાત્મક પાસા છે, જેમ કે મદ્યપાનની સમસ્યા અથવા તો તેનો વસાહતી ભૂતકાળ સાથેનો સંબંધ, એ બધાને જાણે ભૂલાવી દેવામાં આવે છે, એની પર પડદો પાડી દેવાય છે.
ઓ,
વાઇનને એક સંપૂર્ણપણે હકારાત્મક, રાષ્ટ્રીય અને લગભગ પવિત્ર વસ્તુ તરીકે રજૂ કરાય છે. એટલે પરિણામ શું આવે કે વાઇન પીવું એ જાણે દેશભક્તિનું કાર્ય બની જાય અને પછી એની સાથે જોડાયેલા કોઈ નકારાત્મક પાસા પર ચર્ચા કરવી પણ મુશ્કેલ બની જાય.
આ સાંભળીને તો મને આપણા દેશમાં પણ અમુક ખાદ્ય પદાર્થો કે પીણા સાથે જોડાયેલા ગૌરવ કે માન્યતાઓ યાદ આવી જાય છે. ખેર, હવે રમકડાની વાત કરીએ. એ તો સાવ નિર્દોષ દુનિયા લાગે, એમાં શું હોઈ શકે?
અરે, અને અહીં બાર્થ આપણને ફરીથી ચોંકાવી દે છે. એ દલીલ કરે છે કે મોટાભાગના આધુનિક રમકડા, ખાસ કરીને પ્લાસ્ટિકના બનેલા, એ બાળકોની કલ્પનાશક્તિ કે સર્જનાત્મકતાને ખીલવવાને બદલે શું કરે છે? તો કે તેમને પુખ્ત સમાજમાં તેમની જે ભવિષ્યની ભૂમિકાઓ છે એના માટે તૈયાર કરે છે.
મતલબ?
જેમ કે છોકરીઓ માટે રસોડાના સેટ હોય, કે માતૃત્વ શીખવતી ઢીંગલીઓ હોય, અને છોકરાઓ માટે સૈનિકોના સેટ કે ઓજારોના સેટ.
ઓ બાપરે, એટલે કે રમકડા પણ બાળકોને સમાજમાં સ્ત્રી અને પુરુષની જે પરંપરાગત ભૂમિકાઓ છે તે શીખવી રહ્યા છે. આ તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું.
હા, બાર્થ કહે છે કે આ રમકડા પુખ્ત દુનિયાના નાના સ્વરૂપો છે, લઘુ સ્વરૂપો, જે બાળકોને વર્તમાન સામાજિક વ્યવસ્થાને સ્વાભાવિક અને અનિવાર્ય તરીકે સ્વીકારવાનું શીખવે છે. લાગતી પ્રવૃત્તિને પણ એક પ્રકારની સામાજિક તાલીમ બનાવી દે છે.
આ ઉદાહરણો તો ખરેખર આંખ ખોલી નાખે એવા છે. હવે પુસ્તકનો બીજો ભાગ જે સિદ્ધાંત સમજાવે છે, આજે પુરાણ કથા મિથ ટુડે, એ થોડો ગહન છે એમ મેં સાંભળ્યું છે. દંતકથા ખરેખર કામ કઈ રીતે કરે છે, એની પાછળનું મિકેનિઝમ શું છે, એને સરળ શબ્દોમાં સમજાવી શકશો?
પ્રયત્ન કરું, થોડું ધ્યાન આપવું પડશે, પણ અઘરું નથી. બાર્થ કહે છે કે દંતકથા એક બીજા સ્તરની સંકેત પ્રણાલી છે, સેકન્ડ ઓર્ડર સિસ્ટમ.
ઓકે,
ગભરાશો નહીં. જુઓ, પહેલા સ્તરે શું હોય? કોઈ પણ ચિહ્ન કે સંકેત, સાઇન. દાખલા તરીકે ગુલાબનું ફૂલ. હવે આ ફૂલનું ચિત્ર, જેને આપણે સ્વરૂપ કહીએ, સિગ્નિફાયર, અને આપણા મનમાં જે ગુલાબનો ખ્યાલ છે એ ફૂલનો, જેને અર્થ કહીએ, સિગ્નિફાઇડ, આ બંને મળીને શું બને? પ્રથમ સ્તરનો સંકેત.
એટલે કે ગુલાબનું ચિત્ર બરાબર ગુલાબનું ફૂલ, આટલું બરાબર?
હા, બિલકુલ, આ સીધું છે. હવે આવે છે બાર્થની ખરી વાત. દંતકથા શું કરે છે ખબર છે? તે આ પ્રથમ સ્તરના આખા સંકેતને, એટલે કે ગુલાબના ફૂલના અર્થ સહિતના ચિત્રને, એને આખે આખું ઉપાડી લે છે અને તેને બીજા સ્તર માટે ફક્ત એક સ્વરૂપ બનાવી દે છે.
ફક્ત સ્વરૂપ? એટલે
કે ગુલાબ હવે માત્ર ગુલાબ નથી રહ્યું. તેનો જે મૂળ અર્થ હતો ફૂલ, એ થોડો ખાલી થઈ જાય છે. પૂરો ભૂસાતો નથી, પણ થોડો પાછળ હટી જાય છે. પછી આ નવા સ્વરૂપ, જે ગુલાબનો સંકેત હતો, સાથે એક નવો સાંસ્કૃતિક ખ્યાલ જોડી દેવામાં આવે છે, જેમ કે રોમેન્ટિક પ્રેમ અથવા તીવ્ર લાગણી, સુંદરતા.
ઓહ, સમજાયું. એટલે હવે ગુલાબ, જે મૂળ સંકેત હતો, એ હવે નવું સ્વરૂપ બન્યું, પ્લસ પ્રેમ, જે નવો ખ્યાલ ઉમેરાયો, ઇઝ ઇક્વલ્સ ટુ પ્રેમનું પ્રતીક. આ બીજું સ્તર થયું.
બરાબર, એકદમ બરાબર. અને કમાલ જુઓ, ગુલાબનો મૂળ અર્થ એક ફૂલ હજુ ક્યાંક પાછળ દેખાય છે, બરાબર? એટલે આ જે નવો અર્થ ઉમેરાયો, પ્રેમ, એ આપણને કોઈએ લાદેલો નથી લાગતો, એ સહજ લાગે છે, કુદરતી લાગે છે. જાણે ગુલાબનો અર્થ હંમેશાથી જ પ્રેમ જ હતો.
વાહ, આ તો ખરેખર ખૂબ જ સૂક્ષ્મ પ્રક્રિયા છે, સમજવા જેવી છે. કોઈ બીજું ઉદાહરણ છે આને સમજવા માટે?
હા, બાર્થ પોતે એક બહુ પ્રખ્યાત ઉદાહરણ આપે છે, પેરિસ મેચ મેગેઝિનના કવરનું. એ કવર પર એક યુવાન અશ્વેત સૈનિક છે, જે ફ્રેન્ચ ધ્વજને સલામી આપી રહ્યો છે.
હા,
હવે પ્રથમ સ્તરે જોઈએ તો આ શું છે? એક ચિત્ર, સૈનિક છે, ધ્વજ છે, સલામીની ક્રિયા છે. પણ દંતકથાના સ્તરે શું થાય છે? આ આખું ચિત્ર એક સ્વરૂપ બની જાય છે. અને એમાં કયો ખ્યાલ ઉમેરવામાં આવે છે? તો કે ફ્રેન્ચ સામ્રાજ્યની મહાનતા, તેની સાર્વત્રિકતા અને તેના તમામ નાગરિકોની, ભલે તે કોલોનીમાંથી, સંસ્થાનમાંથી કેમ ન હોય, એની વફાદારી.
અને આનાથી થાય શું? આ સંદેશાથી
આ દંતકથા શું કરે છે? સંસ્થાનવાદનો જે જટિલ અને ઘણીવાર હિંસક ઇતિહાસ છે, તેને સાવ ભૂંસી નાખે છે, એના પર પડદો પાડી દે છે. તે એવો સંદેશ આપે છે કે ફ્રેન્ચ સામ્રાજ્ય તો કેટલું ઉદાર છે અને બધા જ લોકો ખુશી ખુશી તેનો ભાગ છે.
અચ્છા,
એટલે કે જે વસ્તુ ઇતિહાસ, રાજકારણ અને સંઘર્ષનું પરિણામ છે, તેને એક સુંદર, સ્વાભાવિક, કુદરતી ચિત્રમાં ફેરવી દેવાય છે.
એટલે જ બાર્થ કહે છે કે દંતકથા ઇતિહાસને પ્રકૃતિમાં ફેરવે છે. જે માનવ સર્જિત છે, જે બદલી શકાય એવું છે, તેને શાશ્વત અને કુદરતી બનાવી દે છે.
ચોક્કસ, આ જ દંતકથાનું મુખ્ય કાર્ય છે. તે વસ્તુઓ અને વિચારોમાંથી રાજકારણ અને ઇતિહાસને ગાયબ કરી દે છે. તે વર્તમાન પરિસ્થિતિને, જે પ્રભાવશાળી વિચારો છે, તેને એવી રીતે રજૂ કરે છે જાણે તે હંમેશાથી આમ જ હતું અને આમ જ હોવું જોઈએ. આનાથી શું થાય? યથાસ્થિતિ જળવાઈ રહે, પરિવર્તનની વાતો ઓછી થાય.
તો આટલી ઊંધી અને રસપ્રદ ચર્ચા પછી આ પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય સંદેશાઓ કે કયા કી થીમ્સ તારવી શકીએ, જે આજે પણ, આજના સમયમાં પણ એટલા જ મહત્વના છે?
મને લાગે છે કે ચાર મુખ્ય મુદ્દાઓ છે જે ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. પહેલું અને સૌથી મહત્વનું, વિચારધારાનું પ્રાકૃતિકરણ, નેચરલાઇઝેશન ઓફ આઇડિયોલોજી. એટલે કે કેવી રીતે અમુક ચોક્કસ વિચારો, ખાસ કરીને જે સત્તામાં હોય એ વર્ગના, આખા સમાજ માટે સહજ અને સામાન્ય બની જાય છે.
હા, આપણે આપણી આસપાસ જોઈ શકીએ છીએ સફળતાની વ્યાખ્યા શું છે, સ્ત્રી પુરુષની ભૂમિકાઓ શું હોવી જોઈએ, કઈ જીવનશૈલી સારી ગણાય. આ બધું કેટલું કુદરતી લાગે છે, પણ શું તે ખરેખર છે એ સવાલ ઉઠાવવાનું આ પુસ્તક શીખવે છે.
બરાબર. બીજો મુદ્દો, રોજબરોજની વસ્તુઓની શક્તિ, પાવર ઓફ એવરીડે ઓબ્જેક્ટ્સ.
હા, આ મને બહુ સ્પર્શી ગયું. આ પુસ્તક વાંચ્યા પછી હું મારી આસપાસની સામાન્ય વસ્તુઓને પણ હવે અલગ નજરે જોવા લાગી છું. કપડાં, ખોરાક, ગાડીઓ, ફિલ્મો, બધું જ કંઈક કહી રહ્યું છે, કોઈક સંદેશો આપી રહ્યું છે, કશું જ ખરેખર ન્યુટ્રલ નથી.
સાચી વાત. ત્રીજો મહત્વનો સંદેશ છે વિવેચનાત્મક વાંચન એક પ્રતિકાર તરીકે, ક્રિટિકલ રીડિંગ એઝ રેઝિસ્ટન્સ. જ્યારે આપણે આ દંતકથાઓને ઓળખીએ છીએ, એનું વિશ્લેષણ કરીએ છીએ, ત્યારે આપણે ફક્ત નિષ્ક્રિય રીતે બધું સ્વીકારનારા નથી રહેતા.
હા, આપણે સક્રિય બનીએ છીએ.
આપણે સક્રિય રીતે વિચારીએ છીએ અને જે પ્રભાવશાળી વિચારો છે તેને પડકારીએ છીએ. આ પોતે જ એક બૌદ્ધિક અને એક રીતે કહીએ તો રાજકીય કાર્ય છે.
અને ચોથો મુદ્દો,
ચોથો, ઇતિહાસનું અરાજકીયકરણ, ડીપોલિટિસાઇઝેશન ઓફ હિસ્ટ્રી. કેવી રીતે જટિલ સામાજિક અને ઐતિહાસિક મુદ્દાઓને સાવ સરળ બનાવી દેવાય છે, તેમાંથી સંઘર્ષ અને રાજકારણ કાઢી નાખવામાં આવે છે, જેથી મૂળ પ્રશ્નો ચર્ચાય જ નહીં. આપણે પણ વિચારી શકીએ કે આપણા ઇતિહાસની કઈ વાતોને આ રીતે રજૂ કરવામાં આવે છે. પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે આખા વિચારને એકદમ ધારદાર રીતે રજૂ કરે છે, યાદ રહી જાય એવા. જેમ કે બાર્થ કહે છે, પુરાણ કથા એ વાણીનો એક પ્રકાર છે, તે સંકેત આપવાની એક રીત છે, એક સ્વરૂપ છે. એટલે કે દંતકથા તેના વિષયથી નથી ઓળખાતી, પણ તે કામ કેવી રીતે કરે છે એના ફંક્શનથી ઓળખાય છે. તે કોઈ પણ વસ્તુને દંતકથા બનાવી શકે છે.
અને પેલું મારું પ્રિય વાક્ય, જે ખરેખર આમ હચમચાવી દેવું એવું છે, તે ઇતિહાસને પ્રકૃતિમાં ફેરવે છે. કેટલું સચોટ. જે માણસે બનાવ્યું છે, જે બદલી શકાય છે, તેને એવું બતાવો જાણે તે કુદરતી નિયમ હોય જેને બદલી જ ન શકાય. ગજબ.
અને પ્રભાવશાળી વર્ગ વિશેનું તેમનું નિરીક્ષણ પણ યાદ રાખવા જેવું છે. મધ્યમ વર્ગ, બુર્જોઆ, એ સામાજિક વર્ગ છે જે પોતાનું નામ લેવા માંગતો નથી.
આનો અર્થ શું?
આનો અર્થ એ કે તે પોતાના વિચારોને મધ્યમ વર્ગના વિચારો તરીકે નથી રજૂ કરતો. એને માનવીય મૂલ્યો તરીકે, રાષ્ટ્રના હેત તરીકે, સંસ્કૃતિ તરીકે રજૂ કરે છે, જેથી તે સાર્વત્રિક લાગે અને તેની પાછળનો જે વર્ગ છે તે છુપાયેલો રહે, અદૃશ્ય રહે.
આ બધી વાતો સૈદ્ધાંતિક રીતે તો બહુ જ રસપ્રદ છે, પણ આપણા શ્રોતાઓ કદાચ વિચારતા હશે કે ભાઈ, અમારા રોજિંદા જીવનમાં આનો શું ઉપયોગ? આ બધી વાતો અમને પ્રેક્ટિકલી કઈ રીતે મદદ કરી શકે?
અરે, ઘણો ઉપયોગ છે. સૌથી પહેલું અને સીધું તો મીડિયાને સમજવામાં, મીડિયા લિટરેસી જેને કહીએ. હવે જ્યારે તમે કોઈ જાહેરાત જુઓ ત્યારે ફક્ત વસ્તુ પર ધ્યાન ન આપો, પૂછો તમારી જાતને, આ જાહેરાત ખરેખર શું વેચી રહી છે?
જેમ કે?
જેમ કે કારની જાહેરાત ફક્ત કાર વેચે છે કે પછી સ્વતંત્રતા, સ્ટેટસ, પાવરનો ખ્યાલ વેચે છે? કોલ્ડ ડ્રિંકની જાહેરાત પીણું વેચે છે કે યુવાની, આનંદ, દોસ્તીની લાગણી વેચે છે? આ સમજ આપણને વધુ સજાગ ગ્રાહક બનાવે છે. આપણે ફક્ત વસ્તુ નથી ખરીદતા, એની સાથે જોડાયેલી દંતકથા પણ ખરીદીએ છીએ.
અને સોશિયલ મીડિયાનું શું? આજે તો એ જ આપણી દુનિયાનો મોટો ભાગ છે. ત્યાં આ કેવી રીતે લાગુ પડે?
બિલકુલ. સોશિયલ મીડિયાનું વિશ્લેષણ, એના માટે તો આ બહુ જ ઉપયોગી છે. કોઈ ઇન્ફ્લુએન્સર જે ઓથેન્ટિક જીવન બતાવે છે, તે ખરેખર કેટલું ઓથેન્ટિક છે? કઈ પ્રોડક્ટ્સ, કઈ જીવનશૈલી, કયા વિચારોને નોર્મલ અને ડિઝાયરેબલ એટલે કે ઇચ્છનીય તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે?
હા, એ વાત તો સાચી.
જે વસ્તુઓ વાયરલ થાય છે એની પાછળ કઈ દંતકથાઓ કામ કરી રહી છે, બાર્થની દ્રષ્ટિ આપણને આ બધું સમજવામાં, એના પર સવાલ ઉઠાવવામાં મદદ કરે છે.
અને આપણા પોતાના વિચારોને માન્યતાઓ વિશે શું, જેને આપણે કોમન સેન્સ માનીએ છીએ?
હા, અને કદાચ એ સૌથી અગત્યનું છે, સહજ જ્ઞાન પર સવાલ ઉઠાવવા, ચેલેન્જિંગ કોમન સેન્સ. જે વાતો આપણને પેઢીઓથી સાચી લાગતી આવી છે, અથવા સમાજ આપણને જે સાચું માનવા કહે છે, તેને પણ ચકાસવાની જરૂર છે. સમાજમાં સફળતાનો અર્થ શું છે? શું તે ફક્ત પૈસા કમાવવા કે મોટો બંગલો બનાવવો જ છે? સારા નાગરિકના લક્ષણો શું છે? અમુક કામ સ્ત્રીઓ માટે અને અમુક પુરુષો માટે જ કેમ મનાય છે? બાર્થ આપણને શીખવે છે કે આ સહજ લાગતી વાતો પાછળ પણ ઇતિહાસ છુપાયેલો છે, વિચારધારા છુપાયેલી છે, અને તેના પર વિચાર કરવો, સવાલ ઉઠાવવો જરૂરી છે.
આ આખી વાતચીત પરથી મારા માટે તો સૌથી મોટો આહા મોમેન્ટ એ હતો કે રમકડા જેવી સાવ સામાન્ય અને નિર્દોષ લાગતી વસ્તુ પણ કેવી રીતે સમાજના મૂલ્યો અને અપેક્ષાઓનું વાહન બની શકે છે. ખરેખર કશું જ સપાટી પર દેખાય છે તેટલું સરળ નથી હોતું. આ પુસ્તકે દૃષ્ટિ આપી
અને મારા માટે આ પુસ્તકની સૌથી મોટી ભેટ એ છે કે તે આપણને વિચારવાના સાધનો આપે છે, ટૂલ્સ આપે છે. તે આપણને આપણી આસપાસની દુનિયાના જે અસંખ્ય સંકેતો છે તેને ઉકેલવાની દૃષ્ટિ આપે છે. આ ફક્ત કોઈ બૌદ્ધિક કસરત નથી, પણ મને લાગે છે કે એક પ્રકારની મુક્તિ છે, એમ્પાવરમેન્ટ છે.
સાચી વાત.
તે આપણને વધુ જાગૃત, વધુ વિવેચનાત્મક અને આશા રાખીએ કે વધુ મુક્ત નાગરિક બનવામાં મદદ કરે છે. આપણે સતત સંદેશાઓથી ઘેરાયેલા છીએ અને તેને સમજવાની ક્ષમતા, એને ઓળખવાની ક્ષમતા, એ જ કદાચ આપણી ખરી સ્વતંત્રતા છે.
અને કદાચ આપણે સૌ આપણી જાતને પૂછી શકીએ, આપણી પોતાની જિંદગીમાં એવી કઈ દંતકથાઓ છે જેને આપણે સનાતન સત્ય માનીને જીવી રહ્યા છે? આ એક વિચાર સાથે આજે આપણે વિરામ લઈએ. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.